તારીખ 25/12/1984, શ્રી પરમાગમસાર, બુલ નંબર 776 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 452, મૂળ કેસેટમાં વચ્ચે વચ્ચે બીજો અવાજ આવે છે.
ધર્મ પામવાની પાત્રતાનું જે પ્રકરણ છે એમાં સરળતા એ પણ એક મહત્વનો પ્રકાર છે. પ્રવચન કરતા ગુરુદેવ એમ કહે છે કે ધર્મ પામવો તો ઘણો દુર્લભ છે, પણ સરળતા વાળા પરિણામ હોય એવા પરિણામ વાળા જીવો પણ દુર્લભ જોવા મળે. એટલે ખાનદાન કુળ હોય, ધનવાન પણ હોય, બહારની અનુકૂળતા હોય, નિરોગી શરીર અને ધનવાન પણ, લાંબુ આયુષ, એ બાહ્ય અનુકૂળતાઓ છે. પ્રકૃતિમાં સજ્જનતા હોવી એ પણ પ્રાપ્ત થાય છે એટલું દુર્લભ નથી, પણ એ બધું પામીને પણ એમ કેવું છે, એવું હોવા છતાં પણ અંતરમાં ઉત્તમ સરળ સ્વભાવ પામવો દુર્લભ છે. આત્માનો જે સ્વભાવ છે એમાં વક્રતાનો અભાવ છે. સરળ સ્વભાવની પ્રાપ્તિ કરવી, અનુભવ કરવો, એમાં ઉપયોગને એકદમ સરળ થવું પડે છે. એ સરળતાની ચરમ સીમા છે, આખરી સીમા છે. અવસ્થામાં ઉત્પન્ન થતો રાગ ઘણો નજીક હોવા છતાં ઉપયોગની બાજુમાં જ, જ્ઞાનના ઉપયોગની જોડે જોડે બાજુમાં થતો હોવા છતાં એ બાજુ ઉપયોગ નહીં જતા, રાગને ગ્રહણ નહીં કરતા, ઉપયોગ સરળ થઈને, અંતર્મુખ થઈને પોતાના સ્વરૂપનો અનુભવ કરે, એ પારમાર્થિક સરળતા છે.
સરળતા
આડો ચાલીને બાજુમાં રહેલા રાગને ગ્રહણ કરે તે અસરળતા છે. એટલી સરળતા જે પરિણામ તો ધર્મની પ્રાપ્તિ થાય છે. પરંતુ બહારમાં આત્માને લાભ નુકસાન નહીં હોવા છતાં લાભ નુકસાનની કલ્પના કરીને પરિણામને વક્ર કરે, અસરળ કરે, તો એ રીતે ધર્મની પ્રાપ્તિ તો ઘણી દૂર છે. પરિણામમાં તીવ્ર વક્રતા હોય, એટલે પરિણામમાં ઘણી વક્રતા હોય, અનેક પ્રકારે વક્રતા હોય, શાસ્ત્રનું અધ્યયન કરવામાં અર્થનો અનર્થ કરે એ પણ વક્રતા છે. કહેનારનો જે આશય શાસ્ત્રમાં છે એને ગ્રહણ કરવાને બદલે અન્યથા ભાવ ભાષે, અન્યથા અર્થ ભાષે, તો એ પણ વક્રતા છે. આ તો વક્રતાના કેવા કેવા પ્રકાર છે, અનેક પ્રકારે વક્રતા છે. શાસ્ત્ર શ્રીમદજી એક જગ્યાએ એવી વાત કરી છે કે સત્પુરુષના વચનો અને શાસ્ત્ર વચનોને આત્મહિત થાય એવા લક્ષ્ય અવગાહન કરવા જોઈએ અને એવો જ એમાંથી અર્થઘટન કરવું જોઈએ, બીજી રીતે એમાંથી અર્થઘટન કરવું ન જોઈએ, બીજા પ્રકારે ન કરવું જોઈએ. કેમ કે શાસ્ત્ર કહેનારને આત્મહિત જ મુખ્ય છે, લખનારને શાસ્ત્રની રચના કરનારને આત્મહિત સિવાય બીજું પ્રયોજન નથી. એટલે એ એક જ પ્રયોજનથી એનું અવગાહન થાય તો તે યોગ્ય છે, નહીતર બીજી રીતે થાય તો એમાં વક્રતા આવી ગઈ છે. શું કહે છે, પરિણામમાં તીવ્ર વક્રતા હોય, મહાસંકલિષ્ટ પરિણામ હોય, એ વક્રતા છે તિર્યંચ ગતિનું મુખ્ય કારણ છે. અને એમાં સંકલેશ પણ ઘણું છે, એ પરિણામમાં મલિનતા ઘણી છે. માણસ નથી કહેતા, બહુ માયાચારી હોય માણસ તો એમ કહે કે ભાઈ એનું પેટ બહુ મેલું છે, એ શું કરશે, શું કરવા માગે છે, એનું પેટ હા થતું નથી, આમ કહે છે. તો ત્યાં ભલે ક્રોધની જેમ કશાય બહારમાં ન દેખાતો હોય, બોલે જ નહીં, મૌન રહેલો, બોલે તો કે સમજણ પડે ને, આ તો બોલે જ નહીં કે, એના પેટમાં શું છે એ ખબર પડતું નથી, એમ કહે છે કે. તો ત્યાં સંકલેશ પણ ઘણો છે, ભલે ક્રોધ થાય અને જે મુખાકૃતિની ચેષ્ટામાં સંકલેશ દેખાય એવો ક્લેશ ન દેખાતો હોય તો પણ ક્રોધ કરતા આ કશાય વધારે બૂરો છે, વધારે ખરાબ છે. સંકલિષ્ટ પરિણામ વાળો જીવ, સંકલેશ એટલે જેમાં ક્લેશની મલિનતા ઘણી છે, ક્લિષ્ટ પરિણામ જેને કહીએ, મલિન પરિણામ, હલકા પરિણામ, કનિષ્ઠ પરિણામ, હા મલિન જ છે, ક્લેશ એટલે મલિનતા. સંકલેશ એટલે સારો એવો, એમ પ્રચુર, એને સંકલેશ કહે છે. આગળ એક પ્રત્યય લગાડીને એમાં ઘણું ગાઢપણું છે એમ બતાવું.
બરોબર,
શું કહે છે, પરિણામમાં તીવ્ર વક્રતા હોય, મહાસંકલિષ્ટ પરિણામ હોય, ક્રોધ માન માયા લોભ તીવ્ર હોય, ત્યાં ધર્મનો વિચાર ક્યાંથી કરે. કહે છે કે એવા ક્લિષિત પરિણામમાં અકષાય સ્વરૂપ જે ધર્મ છે, કષાયના અભાવ સ્વભાવ સ્વરૂપ જે ધર્મ છે, એનો તો એ વિચાર પણ નહીં કરી શકે. ધર્મનો વિચાર, આત્મહિતનો વિચાર મંદ કષાયના કાળમાં થઈ શકે છે, તીવ્ર કષાયના કાળમાં થઈ શકતો નથી. એટલો વિવેક તો મંદ કષાયનો નિષેધ કરનારને ન હોય એવું ન હોવું જોઈએ એમ કહે છે. જ્યાં મંદ કષાયનો પણ નિષેધ કરીને કષાયનો અભાવ કરવો છે, ત્યાં તીવ્ર મંદ કષાય વચ્ચેનો વિવેક ન હોય, એ વાત તો ઘણી સ્થૂળ થઈ જાય છે. એ તો હોવું જોઈએ. દ્રષ્ટાંત લીધું છે ટોડરમલજીએ કે જેમ કોઈ માણસ પાણીના પ્રવાહમાં ડૂબતો હોય, તણાતો હોય, એમાં ઉપરની સપાટીમાં તણાતો હોય અને ત્રણ ચાર માથોડા અંદર તણાતો હોય, તો તરવાની જગ્યા બચવાની જગ્યા ઉપર તણાતો હોય એને છે, પણ અંદર તણાતો હોય એને નથી. જે સપાટી ઉપર તણાય છે એને કઈક પકડવાનું મળી જશે, તણાતા તણાતા તો એ તણાતો બચી જશે. પણ જે અંદર છે એને તો કઈ સૂઝવાનું જ નથી, શું પકડવું શું ન પકડવું. એ તો ગયો, એ તો બુડી જ જવાનું, એનો એનું મૃત્યુ તો નક્કી જ છે. એટલે એ રીતે એમ કહે છે કે જેના પરિણામમાં તીવ્ર કષાય હોય અથવા ઉપયોગ ઘણો ચંચળ હોય, અનેક જાતના કામ ને ઉપાધિ માથે રાખી હોય, અને એ બધા કાર્યો કરવામાં ઉપયોગ ભયના જ કરતો હોય, આ નિવૃત્તિ શું કરવા પસંદ કરે છે? ધર્મ પ્રાપ્તિ કરવા વાળા જીવો નિવૃત્તિ કેમ પસંદ કરે છે? પ્રવૃત્તિ કરતા કે પ્રવૃત્તિ વધતા ઉપયોગ પણ ચારે બાજુ જુદા જુદા કામ કરવાના જાવા નાખતો હોય ત્યાં એ ધર્મનો વિચાર પણ ક્યાંથી કરશે? ધર્મ કરવાનો તો એને પ્રશ્ન નથી, પણ ધર્મનો વિચાર એ ક્યાંથી કરશે? કે ધર્મનો વિચાર પણ સરખો કરી શકશે નહીં. એટલે કહે છે કે જ્યાં તીવ્ર કષાયના પરિણામ છે ત્યાં તો ધર્મનો વિચાર પણ ક્યાંથી કરે? વિષય કષાયનો લંપટી હોય એટલે તીવ્ર પાંચ ઇન્દ્રિયના વિષયોમાં જેને તીવ્ર સુખ બુદ્ધિ હોય, જેને ઘણી આસક્તિ હોય, જેને ઘણો રસ હોય, અને સરળ મંદ કષાયના પરિણામ પણ ન હોય, જેની પાસે કષાયની મંદતા અને સરળતાના પરિણામ પણ ન હોય, પરિણામની એટલી સ્થિતિ પણ ન હોય, તેને તો ધર્મની પાત્રતા પણ નથી. પાત્રતાના પ્રકરણમાં સરળતાનો મુદ્દો આવ્યો છે તો ત્યાં પાત્રતા જોડી છે. પાત્રતા વિના તો ધર્મ પ્રાપ્તિ કદી થવાની નથી. પાત્ર જીવોને મંદ વિષયને સરળતા, સહઆજ્ઞાથી વિચાર, કરુણા કોમળતા દિગુણ પ્રથમ ભૂમિકા ધાર. શ્રીમદજીએ આત્મસિદ્ધિમાં એ વાત લીધી છે, એમાં સરળતા શબ્દ લીધો છે. મંદ વિષયને સરળતા, એમાં મતાર્થીનું લક્ષણ લીધું છે. કેટલાક મતના આગ્રહ વાળા જીવોને સરળતા નથી હોતી, એટલે ત્યાં શું છે કે સત્યનું ગ્રહણ કરવું, માત્ર સત્ય હોય એટલું જ ગ્રહણ કરવું. સત્ય તે મારું છે, મારું છે તે બધું સત્ય છે એમ નથી, પણ સત્ય છે તે મારું છે એ સરળતા અને મધ્યસ્થામાં ગ્રહણ થાય છે, એ પણ પાત્રતાના લક્ષણમાં આવે છે. વૈરાગ છે ત્યાં મંદ કષાયની વાત છે, કષાયની મંદતા હોય તો વૈરાગ હોય છે, અને તીવ્ર વિષય કષાયના પરિણામ તીવ્ર થાય ત્યાં વૈરાગ રહેતો નથી, વૈરાગ ઉડી જાય છે. વિષય કષાયનો લંપટી હોય અને સરળ મંદ કષાયના પરિણામ પણ ન હોય, મંદ કષાયના પરિણામ ન હોય, સરળતાના પરિણામ ન હોય, મધ્યસ્થાના પરિણામ ન હોય, તેને ધર્મની પાત્રતા પણ નથી. એ એ પાત્ર એ જીવ ધર્મ પામવાને નથી. એટલે મંદ કષાયના સરળ પરિણામ થવા, એકલા મંદ કષાયના નહીં પણ સાથે સરળતા વાળા પણ પરિણામ થવા પણ દુર્લભ છે. સરળતાના પરિણામમાં સત્યને ગ્રહણ કરવાનું જોર ઘણું આવે, વક્રતા વાળું પરિણામ એ જોર થી ઊંધું ચાલે છે. સત્યને પકડવાનો જે આગ્રહ છે, સત્યને જે ગ્રહણ કરવા સંબંધીનો જે અવકાશ છે, વક્રતા એનાથી ઊંધી ચાલે છે. એટલે એને સત્યથી દૂર જવાનું બને છે, એને પાત્રતા નથી. સામાન્ય રીતે ઉદયના પ્રસંગોમાં પોતાથી અનુકૂળ ચાલે તેને અનુકૂળ રહેવું, ને પોતાથી પ્રતિકૂળ ચાલે તેની સામે અનુકૂળતા એ ચાલવાની જગ્યા હોય તો પણ પ્રતિકૂળ ચાલવું, એવી વક્રતા સામાન્યપણે જીવોમાં કરવામાં આવે છે. મને અનુકૂળ ચાલે તો એને હું અનુકૂળ રહું, મારી પ્રતિકૂળ ચાલે તો એને પણ હું પ્રતિકૂળ ચાલું, એને અનુકૂળ એને સીધો કરવો છે ને, એને એમ છે કે એ વક્ર ચાલે છે તો હું વક્ર ચાલીને એને સીધો
કરું,
મારી સાથે વક્રતા કરે છે માટે એની સાથે વક્રતા કરીને હું એની વક્રતાને સીધો કરું. હવે એની વક્રતામાં સીધાપણું થવું એ તો એના પોતાના પરિણામને આધીન છે, એ જીવને પોતાને આધીન છે. ન તો તારી વક્રતાને આધીન છે કે ન તો તારી સરળતાને આધીન છે. હા, સરળતા કદાચ એને વક્રતા છોડવામાં નિમિત્ત થશે, પણ વધારે વક્રપણું કરવામાં તો તારી વક્રતા નિમિત્ત થશે, માટે વક્રતા તો કરવા યોગ્ય નથી.
સરળ જીવો અને વક્ર જીવો બે જગતમાં છે,
જગતમાં તો હોય બધા પ્રકારના જીવો તો જગતમાં હોય, તો પોતાને શું કરવું? ઉપદેશ તો પોતા માટે છે. ડરવાનો તો પ્રશ્ન ક્યાં છે? વ્યાબાદ સ્વરૂપ જે આત્મા છે એને ડરવાનો શું પ્રશ્ન છે? જેને શાશ્વત આત્મપદનો અવલોકન કરવું છે, એનો સ્વીકાર કરવો છે, એને તો ભય અને ડર એને શબ્દકોષમાંથી નીકળી જાય એવો શબ્દ છે, એના શબ્દકોષમાં જ નથી. એને ડરવા ફરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી, કેમ કે કોઈ મારું શું બગાડી શકવાનું છે, મને શું કોઈ હાનિ કરી શકે છે, એ કઈ કરી શકતો નથી. પછી ડર શેનો છે? સુગાનીજી એક પત્રમાં લખ્યું છે કે પરણતી જબ અનંત સુખ કે પિંડ કે સાથ અભેદ રહેતી હૈ ફિર ચિંતા કાહે કી. અનંત સુખ નો પિંડ જે આત્મા, એની સાથે મારા પરિણામનું અભેદપણું છે, મારા સ્વભાવનું સુખ આત્માનું સુખ હું અંતરમાં અનુભવ કરું છું, વેદું છું, પછી મને દુઃખનો ભય શું? ક્યાંયથી કેવું દુઃખ આવશે એનો મને ભય શું? અને એ ભયની ચિંતા શું? એની કોઈ ચિંતા કરવાનો પ્રશ્ન રહેતો નથી. મંદકશા એના સરળ પરિણામ થવા, ભલે સામો જીવ પ્રતિકૂળ ચાલે તો પણ તેની સાથેના વ્યવહારમાં સરળતા રાખવી એ સરળતાની સમજણનો વિષય છે. કેમ કે પોતાની વક્રતા પોતાને જ નુકસાન કરે છે. પોતાની વક્રતા સામાને નુકસાન કરશે એ માનવા જેવું નથી. દાખલા તરીકે
એક બાબતમાં આપણે ખોટ કર્યો હોય અને આપણી જ ભૂલ હોય, સમજાઈ ગયો હોય, છતાં બ્રેક ન મારી પાછી ન વળી કબૂલ ન કરી,
તો એને કેમ એને કબૂલ કરી લેવું? સરળતાથી એને કબૂલ કરી લેવું, માફી માંગી લેવી, ક્ષમા માંગી લેવી,
સરળતા.
મારી ભૂલ હતી, ગુસ્સો કર્યો એ તો ખોટો કર્યો હતો, પણ ભૂલ તો ખરેખર મારી ભૂલ હતી, એમાં સ્વીકાર કરી લેવો.
મુશ્કેલી પડે,
મુશ્કેલ લાગે તો પણ હળવા થઈને પોતાના હિતનો વિચાર કરીને પોતાની ભૂલનો સ્વીકાર કરવો, એમાં શું વાંધો? કશાયની તીવ્રતા ન હોય, વક્રતા ન હોય, આ પરિણામ છે એને ભદ્રિક પરિણામ કહે છે. ભદ્રિક પરિણામ વાળાને તીવ્રતા અને વક્રતા ઓછી હોય છે. અહીંયા કહે છે કે મંદ કષાયના સરળ પરિણામ થવા પણ દુર્લભ છે. ધર્મ તો હજી જુદી ચીજ છે, એ તો કષાયના અભાવ સ્વભાવ વાળું પરિણામ છે. હજી અહીંયા સરળતાનું ઠેકાણું ન હોય તો ધર્મ તો ક્યાંય ને ક્યાંય વાત રહી, ધર્મની વાત તો ક્યાંય રહેતી જ નથી. ધર્મ તો ઘણી જુદી ચીજ છે, કાંઈ સરળ પરિણામ થવા તે કાંઈ ધર્મ નથી. માત્ર પરિણામમાં સરળતા આવી ગઈ એટલે ધર્મ થઈ ગયો એમ નથી, પણ સરળતા વાળા જો પરિણામ હોય તો ત્યાં ધર્મ પામવાનો અવકાશ છે, પાત્રતા છે, એટલી વાત છે. એ કાંઈ ધર્મ નથી. સરળ પરિણામ થયા તે કાંઈ ધર્મ નથી. પણ અહીં તો એમ કહે છે કે સરળ પરિણામ થવા પણ દુર્લભ છે, પરિણામમાં સરળતા આવી એ પણ દુર્લભ છે. બીજા પ્રકારે હજી કષાયની મંદતા આવે પણ પરિણામમાં સરળતા ન આવે તો એ કષાયની મંદતા કામ કરતી નથી. ઘણા જીવોને કષાય મંદ જોવામાં આવે, મંદ કષાય હોય છતાં હઠ એવી જ હોય, પોતાની લીધેલી વાત મૂકી શકે નહીં, પોતાની નક્કી કરેલી મૂકી શકે નહીં, પોતે માયનું હોય છોડી શકે નહીં, સત્યને ગ્રહણ કરવું એને પોતાની માન્યતાની પકડ આડી આવે તો એ પણ અસરળતા છે. એકાંત આત્મહિતને લક્ષ્યમાં રાખીને જીવ આગળ વધવા માંગે એક જ દિશામાં આત્મહિતની દિશામાં તો જ સરળતા રહે, અને નહીતર સરળતા ન રહે. સરળતા કેમ આવે એ પ્રશ્નનો આ ઉત્તર છે કે એકાંત આત્મહિતને જ લક્ષ્યમાં રાખીને મારે આગળ વધવું છે, બાકી બધી વાત મારે મૂકી દેવી છે. ગુરુદેવજી આગળ બોલાવી ગયો, કોરી પાટી થઈ જા, પૂરી પાટી થવું એ સહેલું નથી, કેમ કે પૂર્વના સંસ્કારો તો લઈને આવ્યો છે, વિપરીત સંસ્કારોને લઈને મતિ દોષ છે. હવે એ કોરી પાટી કેમ કરવી, આગલું લખેલું કેવી રીતે ઘૂસી નાખવું, અથવા આગળના સંસ્કારો જોર ન કરે એને માટે એને શું કરવું, કે સરળ થઈને એકનું આત્મહિતને જ મુખ્ય કરીને કરવું. એક આત્મહિતને સંપૂર્ણપણે મુખ્ય કરતા, પૂરેપૂરું મુખ્ય કરતા બીજું બધું ગૌણ થઈ જાય તો એને એ પાટી પૂરી થતા વાર નથી. અને નહીતર કોરી પાટી નહીં હોવાની લીધે પણ સત્યના સંસ્કાર પડતા નથી, સત્યના સંસ્કાર મળતા નથી અને સત્યનું ગ્રહણ થતું નથી. આ પરિસ્થિતિ થાય છે. બધા જ ધર્મ ના એમ કહે છે કે અમારો ધર્મ સત્ય છે. આજે ચૂંટણીમાં બધા કહે છે અમે જ સારું કરવા વાળા છીએ, અમે જ બધું સરખું કરશું, અમે આમ કરશું, અમે આમ
કરશું.
બધા લોકોના હિતની જ વાત કરે. આજે ગરજ કેવું કામ કરે છે, કેવી ગરજ છે, તમારા ઉપર રાજ કરવું છે તો એક દિવસના સુલતાન તો બનાવી દઈએ તમને. આજે એક દિવસ તો તમે મારા ઉપર રાજ કરો, હું તમારે ઘરે આવું, તમે કયો એ તો તમારી પ્રશંસા કરું. ઠીક, ગરજ ચીજ એવી છે. એમ આત્મહિતની ગરજ થાય, એકમાત્ર આત્મહિતની જ ગરજ હોય તો આ બધી અનેક પ્રકારની અનેક જણા અનેકની વાતોમાંથી જીવ સત્યને પકડી શકે, નહીતર સત્ય હાથ આવવું મુશ્કેલ છે. કેમ કે ભળતી વાતો હોય છે બધી, ધર્મમાં તો ધર્મને લગતી ભળતી વાતો હોય છે, એમાંથી એક માત્ર સત્યનું ગ્રહણ કરીને એક સત્યનો માર્ગ પરમાર્થનો એક પંથ સુધી કાઢવો. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો, સત્યનો પંથ તો એક જ છે, એને જ શોધી કાઢવો ને એને જ અંગીકાર કરવો, એ સત્યને ગ્રહણ કરવાની સરળતા ઊભી થયા વિના કદી બની શકે. કહે છે કે સરળ પરિણામ થયા તે કઈ ધર્મ નથી, પણ અહીં તો એમ કહે છે કે એવા સરળ પરિણામ થવા પણ દુર્લભ છે, તો પછી ધર્મ પરિણામ થવા પણ દુર્લભ છે, તો પછી ધર્મની દુર્લભતાની તો શી વાત, તો પછી ધર્મ તો ઘણો આગળ રહી ગયા. હજી પરિણામ સરળ નથી તો ધર્મ નજીક છે એ વાત તો રહેતી નથી. બહુ બહુ મંથનથી વિચારવા જેવો વિષય છે. પોતાના પરિણામનું અવલોકન કરે છે એને આ બધા મુદ્દા એની તપાસમાં જોવા મળે છે. ક્યાં ક્યાં સરળતા થાય છે, ક્યાં ક્યાં વક્રતા થાય છે, કેવા કેવા પ્રકારની વક્રતા થાય છે, એ બધું એને પોતાને પોતાના પરિણામનો અભ્યાસ હોય, અવલોકન હોય, એની જાંચ ને તપાસ હોય તો જોવા મળે. અને નહીતર ઉપર ઉપરથી તો ધર્મને ઈચ્છે, પણ એથી કોઈ એવી ઈચ્છાથી ધર્મની પ્રાપ્તિ થાય એવું તો બંધો નથી. ઘણા જીવોને સરળ પરિણામ થવા છતાં સત્સમાગમ મળવો દુર્લભ છે. કેટલાક જીવો સજ્જનતા વાળા હોય છે, સરળતા વાળા હોય છે અને ધર્મ પ્રાપ્તિની ઈચ્છા રાખે છે, પણ એને સાચું કહેનારા, સાચું સમજાવનારા, સત્સમાગમ થાય એવું બનતું નથી, એનાથી વંચિત રહે છે. અને જે અસત્સમાગમ છે, પોતાની પરીક્ષા બુદ્ધિ નહીં હોવાને લીધે અસત્સમાગમમાં રહે છે, જ્યાં ધર્મ પામવાનું બનતું નથી, ઉલટાનું મિથ્યાત્વ દ્રઢ થાય એવા સમાગમમાં રહે, એ જીવને પણ સરળતા અને સજ્જનતા આદિનો પ્રકાર વર્તતો હોવા છતાં એને ધર્મની પ્રાપ્તિ થાય, ધર્મનો લાભ થાય એ સ્થિતિમાં આવતું નથી. કેમ કે પોતાનું કલ્યાણ કરવું છે, ધર્મ કરીને પોતાનું કલ્યાણ કરવું છે એવી ઈચ્છા વિભિન્ન સંપ્રદાયોમાં પણ ઘણા જીવોને હોય છે, એવી ભાવના હોય છે. આ જીવે પણ એવી ભાવના અનંતવાર કરી છે, પણ એને ખરા વેશમાં આત્માનું કલ્યાણ કરવાના ખરા વેશમાં આવીને એ ભાવના નથી કરી, નહીતર એને સત્સમાગમ મળે અથવા સાચું કહેનાર કોણ છે એને એ શોધી શકે, સમજી શકે અને એના સમાગમમાં એ રહી શકે. નહીતર આ પણ ઠીક કહે છે ને આ પણ ઠીક કહે છે એમ બીજે બીજે પણ ચાલ્યો જાય ને એનો નિર્ણય કરવાનો ને તુલના કરવાનો વિષય ખોવાઈ જાય, ઢોળાઈ જાય એવી પરિસ્થિતિમાં એ આયુષ્યને વ્યતીત કરી દે. મનુષ્ય ભાવ હારી જાય છે એને, જેમ જુગારમાં માણસ હારી જાય ત્યારે વળતર કાંઈ મળતું નથી, એમ આખા મનુષ્ય ભાવનો સમય વ્યતીત થઈ જાય અને એની સામે આત્મલાભ કાંઈ ન થાય, ધર્મનો લાભ કાંઈ ન થાય, કોઈ પણ કશાયની મંદતા વાળા પરિણામ અને ક્રિયામાં આખો મનુષ્ય ભાવ નીકળી જાય, ધર્મલાભ ને આત્મલાભ એમાં કાંઈ ન થાય. બહુભાગ જીવોનો મનુષ્ય ભાવ તો વિષય કશાયના પરિણામમાં જાય છે, કેટલાક તીવ્ર કષાય ન હોય એવા જીવો કેટલાક હોય એ મન કષાયમાં સમજણ વગર, ધર્મની પ્રાપ્તિ વગર કોઈ પણ એને માનેલી વાતમાં એ આખા સમયને પસાર કરી દે છે, એ મનુષ્ય પણ હારી જાય છે, એને કાંઈ મળતું નથી. જે મનુષ્ય પણ સિદ્ધ પદને નિશ્ચિત અને કાં તો કષાયની મંદતામાં કોઈ ને કોઈ પ્રકારની માનેલી ધાર્મિક ક્રિયામાં જીવ હારી જાય છે મનુષ્યપણાને, અને સિદ્ધ પદને બરાબર નક્કી કરી શકતો નથી. ઘણા જીવોને કે બહુભાગ જીવોને સરળ પરિણામ થવા છતાં લગભગ 6 કરોડ ની વસ્તી મનુષ્યની તો આ વિશ્વમાં છે, એમાં આ વાત સાંભળવા મળે એ પણ કેટલા મર્યાદિત જીવો અબજ 6 કરોડ શું 6 અબજ 585 કરોડ 6 અબજ લગભગ 6 અબજ ની વસ્તી છે, એમાં આ વાતનો પ્રચાર પણ મર્યાદિત છે, આ વાતનું સમાગમ કરવા આવે એવા જીવો પણ સંખ્યામાં બહુ ઓછા છે. એમાં પણ માત્ર ગ્રહણ કરવાના લક્ષ્ય પાછળ પડી જાય બીજું બધું ગૌણ કરીને, ત્યારે એવા કોક કોક જીવને ધર્મની પ્રાપ્તિ થાય. પણ બહુ ભાગ તો જીવોને આ વિશેષ આને પણ પડતો નથી. એવા એ પ્રકારના પુણ્ય વિહીન જીવો છે, તાને પડવો પણ મુશ્કેલ છે. એટલે સરળ પરિણામ થવા છતાં હોવા છતાં એને સત્યનું સાંભળવા મળે, સત્યનું ગ્રહણ થાય એવો સમાગમ મળવો દુર્લભ છે. કોઈક લૌકિક માણસો પણ મંદ કસાયવાળા હોય છે, જગતની અંદર લૌકિક માણસો ધર્મમાં ન પડેલા હોય એવા સજ્જન માણસો ગંભીર માણસો પણ મંદ કસાયવાળા તો હોય છે, પણ વિતરાગી સર્વજ્ઞ શાસનના તત્વ સમજાવનારનો સત્સમાગમ મળવો બહુ દુર્લભ છે. શું કહે છે કે એવા ઘણા માણસો હોય જેને કરગજુ કહે છે, બીજાની સેવા કરવામાં જીવન કાઢી નાખે, લોકોની સેવા કરે, આપણે કાંઈ એવો પ્રશ્ન પૂછો છો કે એક માણસને પોતાનો કાંઈ સ્વાર્થ ન હોય અને એકની બીજાની સેવા અને બીજાની ભલાઈની પ્રવૃત્તિ કરતો હજી ખોટું શું કરે છે? કાળજી એમને કહો એને ખોટું શું કર્યું? મોક્ષ કરતા એ વાત સારી નથી એમ કહેનારા હોય. મોક્ષમાં તો તમે તમારો સ્વાર્થ જુઓ છો, હે, હું સુખી થાવ, બીજાને ખાવું હોય થાય, પણ હું મારું સુખ મેળવી લઉં, હું દુઃખમાંથી છૂટી જાઉં, દુઃખથી મુક્ત થાવ એનો મોક્ષ. આ તો ભલે પોતે દુઃખી થાય તો એનો વાંધો નહીં, તો બીજાને સુખી કરવા એના માટે જ બધી પ્રવૃત્તિ કરે છે. એમને છૂટું શું કરે છે? હોય એવા ભાગ્ય જ અંદર કાંઈ ને કાંઈ બીજું હોય છે, પણ આપણે એની વાત મિક્સ કરી રાખીએ. આપણે એવું એવું દ્રષ્ટાંત જોઈએ કે બિલકુલ પ્યોર માણસ છે કે જેને બીજાની સેવા કરવી છે, બીજાનું સુખ જેને જોવું છે, એની આડે પોતાનું સુખ પણ જોવું નથી. એમાં એને ખોટું શું કર્યું? નાનું ચિત શું કર્યું? પહેલા પણ કરી શકે છે બીજાનું, બીજાને એ સુખ દઈ શકે છે, સુખને એ સમજ્યો છે, એ સુખને એમ સમજ્યો છે કે સંજોગોની અનુકૂળતા થાય તે સુખ અને સંજોગોની પ્રતિકૂળતા રહે તે દુઃખ. એ જગતમાં જીવોની સંખ્યા, જીવોની ઈચ્છા અને સંયોગો એની વહેંચણી કરવામાં આવે તો કોઈને ભાગે કઈ આવે એવું છે?
એક જીવને ત્રણ લોકની જીવ
તો કોની પાસેથી જૂંટવીને કોને દઈ? આ સવાલ છે. તારે બીજાને અનુકૂળતા દેવી છે, એમાંથી દેવી છે, ક્યાંકથી લઈને ક્યાંક દેવી છે? આ સિવાય બીજી કોઈ પરિસ્થિતિ હોય તો કે કઈ મારા દેશના માણસો સુખી થાવ, પછી પરદેશના ભલે અમેરિકા વાળા અહીંયા ભોપાળમાં દવા ઘટાડી દીધી, એના દેશના લોકોને સુખી થવા, એના કુટુંબને સુખી કરવા, કઈક એનું માનેલું બીજાને દુઃખી કર્યા વગર એને કોઈને સુખ થવાનો પ્રશ્ન રહેતો
નથી.
સંયોગો તો મર્યાદિત છે, જીવો અમર્યાદિત છે, જીવોની ઈચ્છાઓ અમર્યાદિત છે. પરિસ્થિતિનો વાસ્તવિકતાનો અભ્યાસ કર્યા વિના એમને વિચાર કરે કે હું તો સદભાવનાથી આ બધું કરું છું, માટે હું બધું બરાબર કરું છું, પણ સંયોગમાંથી સુખની પ્રાપ્તિ થાય એવા મિથ્યાત્મને કોણ દ્રઢ કરે છે એ વાત પણ ભૂલી જાય છે. અને જ્યારે બીજા જીવોને પણ સંયોગને અને અનુકૂળતાને લીધે સુખ છે એમ સ્વીકારીને તે તું જે કાંઈ સેવાની પ્રવૃત્તિ કરે છે તો શું એમાં એમ નથી આવતું કે મને પણ સંયોગની અનુકૂળતા હોય તો સુખ ને પ્રતિકૂળતા હોય તો દુઃખની વાત એની અંદર ઊભી નથી થઈ જતી? એ વાત તો એની અંદર પાકી થાય જ
પાકી થાય, બરોબર.
સજ્જન માણસ પ્રસંગ અનુભવમાં આવેલો, આખી જિંદગી સારી એવી સેવા કરે છે, એટલે માસ્તર હતા એટલી સેવા કરતા, દવા મફત આપે, દવા આપે નહીં એને ફળ ફળાદી પણ આપે, ફૂલ પણ આપે, એને ખાવા પણ પ્રાપ્ત, બ્રાહ્મણ હતા. તો એક મુસલમાન બાઈનો વિધવા દીકરી, વિધવા બાઈ મુસલમાન હતી, અને યુવાન દીકરાની ટીબી થઈ, એ જમાનામાં તો ટીબીમાં ખર્ચ મોટો થાય, એ ટીબીની દવા સાત ગરીબ માણસો કરાવી ન શકે. તો કે તારે તારા ઘરે જાય, છોકરાને મારા ઘરે પોતે બ્રાહ્મણ એટલે મુસલમાનને યારે કાંઈ સગા સંબંધ નહોતો, કોઈ વ્યવહાર
નહીં,
પણ એકલી સેવા ભાવ કે આ છોકરો બિચારા ગરીબીને કારણે મરી જશે, ઘરે રહેશો, દવા દારૂ કરી, ખોરાક સાધો કરીને આત્મસંતોષ પણ લીધો કે મેં એ તેમની જિંદગી બચાવી. તો એના આયુષને લઈને પણ એને જે ભાવ હતો એ તો બચાવવાનો હતો, એમાં કંઈ સારા નહીં. આવા ઘણા કાર્યો જીવન દરમિયાન થયા, અને મેં ખૂબ સેવા કરી છે એને એને પરિણામમાં પણ દ્રઢ થાય તો સ્વાભાવિક છે. એ કોઈ એવો પ્રસંગ નહીં કે પોતાને પણ જરૂરિયાત ઊભી થઈ, અને ઘણાની સેવા કરી હતી એમાંથી ક્યાંક એને એમ શું કરું, કહીશ તો મારું કાંઈ કામ કે મેં તો આખી જિંદગી ઘણાને કર્યું છે, કોકને તો કહું મેં કર્યું છે એમ નહીં, પણ મારે જરૂર છે, હવે એનો બદલો નહીં, પણ મારે અત્યારે જરૂર છે. એવું કંઈ સંભવ નથી કે બીજાઓ એને અનુકૂળ ચાલે, પછી જે દ્વેષ થાય. લોકો મને સમજી શકતા, આખી જિંદગી સેવા કરવા વાળો હું, મારે જરૂર પડી તો કોઈ ગુણ ન હતી, કોઈ જગતમાં કોઈને કંઈ પડી જ નથી, આપણે જ બસ સેવા કરતા. એટલું દુઃખ, એટલું દુઃખ નહીં, એટલું દુઃખ થઈ જાય કે આવ્યા વિના રહીએ નથી, આવ્યા વિના રહીએ નહીં. પરિસ્થિતિ ને વસ્તુ સ્વરૂપ જે વાસ્તવિક છે,
વાસ્તવિકતા,
એ વાસ્તવિકતાને છોડીને ધર્મ અને આદર્શને બાને ગમે એટલો માણસ આગળ વધવા જાય તો એની અંદર એને પોતાના પરિણામની શુદ્ધતા અને પવિત્રતા જળવાઈ રહે એ પરિસ્થિતિ ગડબડ થાય છે. જેમ તત્વદ્રષ્ટિએ જે અન્યથા વિચાર કરે છે, સત્યનું ગ્રહણ કરી નથી શકતા, એ સ્થૂળમાં સ્થૂળ અત્યંત સ્થૂળ ભૂલ ક્યાંક ને ક્યાંક તો કરી જ બેઠે છે. પછી ભલે ગમે એટલી તત્વની વિચારના સક્ષમ કરતો હોય, પણ જો એ સત્યને અનુકૂળ ન હોય, સત્ય સ્વરૂપને અનુકૂળ ન હોય, અને સત્યથી પરિપૂળ પ્રતિકૂળ જતો હોય તો એ ક્યાંક બહુ મોટી સ્થૂળમાં આવ્યા વિના કારણ નિયમ છે. કે કોઈક લૌકિક માણસો પણ મંદ પ્રસાય વાળા હોય છે, પણ વિતરાગી સર્વજ્ઞ શાસનના તત્વ સમજાવનારનો સત્સમાગમ મળવો બહુ દુર્લભ
છે.
અનેક જીવો છે વિભિન્ન સંપ્રદાયોમાં, જગતમાં સજ્જનતા વાળા અને પ્રસાયની મંદતા વાળા અનેક જીવો છે. એવું નથી કે જૈનના સંપ્રદાયમાં જ એ જીવો હોય અને બીજે ન હોય એવું બનતું નથી, પણ એ બિચારા મનુષ્ય પણ પૂરું કરે છે એ વાત કરીને. સમ્યક માર્ગ હાથ નહીં લાગતા, ત્યારે પાછા એ જીવોના પરિણામમાં વક્રતા અને કષાયની તીવ્રતા થાય એનો મેળ રહેતો. કેમ કે જ્ઞાન સમ્યક્ષા વિના કષાય ઉપર કંટ્રોલ અને લગામ, કષાયનો હરો લગામ મારે તો એક સમ્ય જ્ઞાનની લગામ એવી છે કે જે કષાયના ઘોડાને લગામમાં રાખે છે. કષાયને કોઈ નાસવા વાળું હોય તો એ સમ્ય જ્ઞાન, એ સિવાય જગતમાં બીજો કોઈ ઉપાય નથી. એટલે ક્ષણિક કષાયની મંદતા રહે તે ભવાંતરની અંદર કષાયની તીવ્રતામાં ફેરવાઈ જાય છે. અને એવા જૈન સંપ્રદાયના ઉત્કૃષ્ટ દ્રષ્ટાંતો એવા છે કે સંપ્રદાયની અંદર દ્રવિંદની મુનિ થઈને નવમી ગ્રીવ સુધી જાય, ત્યાં તીવ્ર રસે કરીને દેવલોકના ભાવમાં પરિણામ ચાલે અને ઇતિન્દ્રિયાદિમાં ચાલ્યા. દેવ થનારા ઘણા અને દેવમાંથી એકેન્દ્રિય થનારા પણ આ સમ્ય જ્ઞાનના અભાવમાં, મિથ્યા દર્શનના સદભાવમાં આ પરિસ્થિતિ. વિતરાગી સર્વજ્ઞ શાસનના તત્વ સમજાવનારનો સત્સમાગમ મળવો એ બહુ દુર્લભ છે. તકલીફ એ થાય છે કઈ એમાં પણ જે જુદા જુદા વાળાઓ ઉભા થયા એ બધા એમ કહે કે અમારું સંપ્રદાય એ વિતરાગી શાસનનો સંપ્રદાય છે. ઘણી પાછળ એમાંથી શક્ય તો ઘણું મુશ્કેલ પડે છે. કેમ કે એ પણ અમુક વાતો પકડી જ રાખે છે કે અમે ચોવીસ તીર્થંકરને માનીએ છીએ, અમે પણ નવ તત્વને
માનીએ છીએ,
અમે પણ છ દ્રવ્યને માનીએ છીએ.
એમાંથી સત્ય શોધવું,
એમાંથી સત્ય શોધવું તકલીફ પડે છે. મંદ કષાય કરે પણ સુદેવ સુગુરુના સંગે ચડીને ઊંધી શ્રદ્ધાને પોષીને મનુષ્ય પણ હારી જાય છે. કયો મુદ્દો ઉપસાયો આ વાતમાં? કે ભલે પરિણામ સરળ હોય, કષાયની મંદતાવાળા સજ્જનતાવાળા પરિણામ હોય, પણ એની શ્રદ્ધાનું શું? એમ બીજાની સેવા કરી પણ એને શ્રદ્ધા તો એ ઘૂટી ને કે હું બીજાનું કરી શકું ને બીજું બીજા મારું કરી શકે, શ્રદ્ધા તો એ દ્રઢ કરી ને. કહે છે કે ઊંધી શ્રદ્ધાને પોષીને સમા સત્સમાગમને છોડતા જે સમાગમ રહ્યો તે કુસંગ થઈ ગયો. એ કુસંગે ચડીને ઊંધી શ્રદ્ધાને પોષીને મનુષ્ય પણ હારી જાય છે. એને મનુષ્ય પણ છે આખો વ્યતીત થતા એની સામે કેટલું નુકસાન થયું ને લાભ થવાની તક કેટલી ચાલી ગઈ એનો હિસાબ કિતાબ એની પાસે રહેતો. ૭૭૩ અને ૭૭૭માં સત્સમાગમનો વિષય સાથે સાથે લીધો. કેમ કે પોતે અજાણ્યો છે એ સત્સમાગમ વિના રસ્તો કેવી રીતે પકડશે, અંતર્મુખનો જે રસ્તો એને પકડવો છે એ કેવી રીતે પકડશે? જે રસ્તો એવો છે કે જલ્દી મળે એવો નથી, ગુપ્ત છે. માણસને ખબર છે આ જગ્યાએ પહોંચવું હોય તો પહોંચાડવું છે, પણ એ કોઈ ગુપ્ત ભોંયરામાંથી જાણવું પડે છે. એ ભોંયરું ક્યાંથી શરૂ થાય છે એ કોઈને ખબર નથી. એવું જંગલ છે કે જ્યાં સૂર્યનો પ્રકાશ પણ ન પડતો હોય ત્યાં એ ભોંયરું ક્યાં નીકળે છે, ક્યાંથી અંદર દાખલ થવાય છે એને ખબર પડતી નથી. એટલા ઝાડ ઝાખરા કાંટા અને એવું બધું છે, અગોચર
ગોચર ન થાય અને અગોચર કહે છે કે જ્યાંથી એનો રસ્તો મળે એમ આ વિશ્વ એ જંગલ છે, અટવી છે, અટવી એટલે જંગલ અટકી જાય. એમાંથી એક સત્સમાગમ એવી ચીજ છે કે જે સત્સમાગમ થી રસ્તો માન પુરુષાર્થ કરે તો સત્સમાગમ માં રહીને પણ પોતે પુરુષાર્થ કરે તો માત્ર એને સત્સમાગમ કરી દે એ વાત નથી, પણ સત્સમાગમ ના કાળમાં પુરુષાર્થ કરે તો એને રસ્તો મળવાનો અવકાશ છે અથવા સંભવ છે, નહીં તો કોઈ જગત માં ઉપાય નથી. કે બહુ ભાગ તો જીવ મન કસાય કરે છે પણ કુદેવ તું ગુરુ ના સંગે કરીને, અથવા જે દેવ ગુરુ ના સ્થાને હોય છે તે ઊંધું ઊંચું વિપરીત સમજાવનારા હોય છે, પોતે જ અજ્ઞાની હોય છે, એના સંગે ચડીને ઊંધી શ્રદ્ધાને પોષીને આખું મનુષ્ય પણ મારી જાય છે, મનુષ્ય ભાવ પૂરો થઈ જાય છે. વિકરાગી દેવગુરુનો સમાગમ મળવો મહાદુર્લભ છે, જ્યાં માત્ર સત્યનું જ પ્રતિપાદન હોય એવું કહેનારા જે દેવગુરુને શાસ્ત્ર એનો સમાગમ મળવો ઘણો દુર્લભ છે. ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજાવનારા જ્ઞાની પુરુષોનો સમાગમ મહાભાગ્યથી મળે છે. અનંતકાળમાં પણ જીવને સત્યને સમજાવનારા, ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજાવનારા, આને ધર્મ કહેવા. ધર્મના કારણો આ સિવાય બીજા કોઈ નથી, ધર્મનું કારણ આ નથી ને એને ધર્મનું કારણ જીવે માન્યું છે એવું સ્પષ્ટ સત્ય કહેનારા સત્પુરુષો સમાગમ એની વાણી પ્રત્યક્ષપણે સાંભળવા મળે એવું તો મહાભાગ્ય હોય. એ પૂર્ણિમા કોઈ બીજી કક્ષાના પ્રકાર છે, અને એ પણ એવા પૂર્ણનો થોક હોય ત્યારે એને સ્પષ્ટ માલમ હોય, જથ્થાબંધ હોય ત્યારે. આમ બાકી તો જીવને પૂર્ણના યુગમાં પૈસા મળે, શ્રીમંતાય મળે, પૈસા મળે, તંદુરસ્તી મળે, સારા કુટુંબ પરિવાર મળે, બધી અનુકૂળતાઓ મળે, શિષ્યો થાય, રાજા થાય, દેવ લોકનો દેવ થાય, બધા ખમ્મા ખમ્મા કરે,
બધું સુલભ છે. આ દુર્લભ
પણ એ બધું કઈ પણ એને આત્મહિતમાં કામ આવ્યું હું
નથી.
આ પણ બીજી જાતની ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજાવનારા જ્ઞાની પુરુષોનો સમાગમ મહાભાગ્યથી મળે છે. સત સમજવાની યોગ્યતા હોય ત્યારે આવી વાણી સાંભળવા મળે, આવી વાણી સાંભળવા મળે સત સમાગમની યોગ્યતા હોય તો, સતને પાછા ગ્રહણ કરવાની યોગ્યતા હોય તો, નહીતર તો એ વાણી મળતી. અને સત્સમાગમ પામીને પણ અંતરમાં સમ્યક દર્શન પામ્યું તે તો પરમ પણ દુર્લભ દુર્લભ છે. એ તો દુર્લભ છે, પણ એ તો પુરુષાર્થ માગે છે. સત્સમાગમ તો હજી પૂર્વના તે પ્રકારના વિશિષ્ટ પ્રકારના પુણ્યનો ઉદય હોય તો સત્સમાગમ મળે, પણ એ સત્સમાગમ મળતા જીવ જો અંતર પુરુષાર્થ ન કરે તો એ પુણ્યની નોટને પણ વાપરી નાખી લે, અને વાપરીને એમાં કઈ માલ લીધો નહીં. માણસ વાપરું તો પૈસા જ નાણું ત્યારે વાપરું કહેવાય કે એની સામે માલ લે,
માલ લે,
કે આ 2500 રૂપિયા ને 1 તોલો સોનું આપો.
માલ લીધો,
માલ લીધો, પણ 2500 દીધા ને સામે સોના ને બદલે કથીર લીધું.
બરાબર,
એના પૈસા એમ ધર્મ નથી, પણ ધર્મ માની લીધો, અધર્મ ને ધર્મ માન્યો,
કથીર લીધું
એને કથીર. અથવા સત સમાગમ મળ્યો, સતના કહેનારા મળ્યા, પરમ સતને બતાવનારા મળ્યા, અને આ જીવે સતને જોવાનો પણ એને પુરુષાર્થ કર્યો નહીં. સત બતાવનારા મળ્યા છતાં સત્યનું દર્શન કરવાનો એને પરિશ્રમ કર્યો નહીં, તો પણ એને એ નોટ બાળી નાખી, વાપરી નથી, પણ ખરેખર એને કોઈ નોટ બાળી નાખી છે. એનું મનુષ્ય પણ હારી જાય છે, એને કઈ હાથમાં આવ્યું નથી. બહુ ભાગ તો જીવો ને સત્સમાગમ મળ્યો નથી, મળતો નથી, અને વર્તમાન સ્થિતિમાં 6 કરોડ માંથી જોવા જેવો વિષય છે. જોવે તો ખ્યાલ આવે છે કે આ ચીજ નથી. હવે છે એમાં પુરુષાર્થ કરે તો કામ આવ્યું છે, બાકી છે એટલે કાંઈ એને સમાગમ મળી ગયો માટે એને એથી રાજી થઈને પુરુષાર્થ નહીં થવા દીધું. જોકે સત્સમાગમ પણ ત્યારે મેળો કહેવાય છે કે એ સત્સમાગમમાં સત્પુરુષો જે પુરુષાર્થની પ્રેરણા આપે છે